તારીખ 22/1/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 54, મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
તત્વજ્ઞાનના અભ્યાસમાં વિપરીત અભિનિવેશ સહિત ખોટું જ્ઞાનનો અભ્યાસ થાય તો યથાર્થની સ્વરૂપનો નિશ્ચય થતો નથી અને તેથી તેના ફળ સ્વરૂપે સમ્યક દર્શન આવી સ્વાનુભવ થતો નથી. પહેલા પરિગ્રહની છીએ તેથી તત્વાભ્યાસ દ્વારા પણ યથાર્થ આત્માનો યથાર્થ નિશ્ચય થવો પડે છે. યથાર્થ આત્મા એટલે જેવો આત્મા છે તેવો યથાર્થમાં, અર્થનામ ભાવ, જેવો આત્માનો સ્વભાવ ભાવ છે એવો જ એનો યથાર્થ નિશ્ચય થાય તો એને સ્વરૂપ નિશ્ચય યથાર્થ કહેવાય. કે જે સમ્યક દર્શન અને સ્વાનુભવનો કારણ થાય છે તે કઈ રીતે થાય, એવો યથાર્થ નિશ્ચય કઈ રીતે થાય અને તે યથાર્થ નિશ્ચયનું સ્વરૂપ શું છે તે વિચારવા જોઈએ. પ્રથમમાં પ્રથમ જે કર્તવ્ય છે એ સ્વરૂપનો નિશ્ચય કર્તવ્ય છે. કઈ રીતે થાય છે એની અહીંયા વિધિ લીધી છે અને એ સ્વરૂપ નિશ્ચય કેવો હોય છે, એનું સ્વરૂપ શું હોય છે, એના લક્ષણો શું છે એ પણ અહીંયા આ પ્રકરણમાં સ્પષ્ટ કર્યું છે. શ્રી સમયસાર આદિ પરમાગમોમાં પ્રસિદ્ધ છે કે શુદ્ધ આત્માનો અનુભવ કરવો. શ્રી સમયસાર આદિ અધ્યાત્મના જે પરમાગમ છે એમાં પ્રસિદ્ધપણે શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું ફરમાન છે. આગમનું એ ફરમાન છે, વિતરાગ જિનેન્દ્ર પરમેશ્વરનું પણ એ ફરમાન છે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. ત્યાં પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચિત કરવો. આ જે અવતરણ ચિહ્નમાં વચન લખ્યું છે તે સમયસારની 144મી ગાથાની ટીકાનું વચન છે. પ્રથમ તો એટલે પહેલું જે કરવા યોગ્ય છે તે દ્રવશ્રુત અથવા શ્રુત જ્ઞાન, જેને દ્રવશ્રુત કહેવામાં આવે છે, તે દ્વારા સત્શ્રુત દ્વારા જેમાં શુદ્ધાત્માનું નિરૂપણ કરેલું છે, આત્મસ્વરૂપનું જેમાં યથાર્થ નિરૂપણ કરવામાં આવેલું છે તેવા આગમને દ્રવશ્રુત અથવા સત્શ્રુત કહેવામાં આવે છે. તેના નિમિત્તે, તેના દ્વારા એટલે તેના નિમિત્તે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિશ્ચય કરવો અથવા આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ નિશ્ચય થવો ઘટે. પોતે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ નિશ્ચય થવો ઘટે. આત્મા એટલે હું પ્રવચન સારની ગાથામાં દેશન આચાર્ય ટીકા કરતા કરતા એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા એથી કો અર્થ, આત્માનો અર્થ આપ શું કરો છો? તો કે અહમ એથી અર્થ, હું એટલે આત્મા, આત્મા એટલે હું, એવો અર્થ છે દેશન આચાર્ય ટીકાઓ સંસાર. ગાથાનો વિષય કેવો છે? કે આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા જ્ઞાન તત્વની સિદ્ધિ થતા, જ્ઞાન તત્વ એટલે આત્મા પોતે, તેની સિદ્ધિ થતા શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થાય છે, અર્થાત અનુભવ થાય છે એમ તેને અભિનંદતા થકા, એવા આત્માનુભવનું અભિનંદન કરતા થકા, અર્થાત આત્માની શુદ્ધતાના નિર્ણયને પ્રશંસતા થકા, ધન્યવાદ દેતા થકા, દ્રવ સામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છે. દ્રવ સામાન્યનું પ્રકરણ ચાલ્યું છે એનો આ ગાથામાં ઉપસંહાર કરે છે. એવમ ત્રિવિધ ચેતના કથન મુખ્યતયા ગાથાત્રયેણ ચતુર્થમ ફલમ ગતમ. એ 125 ગાથા પૂરી થઈ, ત્યાં 3 ગાથામાં આ વિષય પૂરો થયો. ત્રિવિધ ચેતના, જ્ઞાન ચેતના અને એ જે 3 પ્રકારની ચેતના છે એ વિષય પૂરો કર્યો છે. અથ સામાન્ય જ્ઞેય અધિકાર સમાપ્તો પૂર્વોક્ત ભેદભાવનાયા શુદ્ધાત્મ પ્રાપ્તિ રૂપમ ફલમ દર્શાવતી. હવે આ 126મી ગાથામાં સામાન્ય જ્ઞેય અધિકાર સમાપ્ત કરતા એ વાત, આ અધિકારનું વર્ણન દ્રવ સામાન્યનો ઉપસંહાર કરતા પૂર્વોક્ત ભેદભાવનાયા, પૂર્વે કહેલું જે ભેદ જ્ઞાન તેના ફળ સ્વરૂપે જે શુદ્ધાત્મ પ્રાપ્તિ થાય છે તેને દર્શાવે છે. પ્રાપ્તિ કરે શુદ્ધાત્મને, કર્તા કર્મ ફળ કરણ જીવ છે એમ જો નિશ્ચય કરી મુનિ અન્ય રૂપ નવ પરિણામે પ્રાપ્તિ કરે શુદ્ધાત્મને. હવે અર્થ કરે છે કે કર્તા સ્વતંત્ર સ્વાધીન, કર્તા સાધકો નિષ્પાદકો અસ્મી ભવામી. પોતે સ્વાધીનપણે હું કર્તા છું, હું જ સાધક છું, હું જ નિષ્પાદક છું મારા કાર્યનો, એ કર્તાની વ્યાખ્યા છે. સહકો કે કોણ? કે અપ્પાય, અપ્પા ઇતિ, અપ્પતિ, અપ્પતિ આત્મા ઇતિ. આત્મા, આત્મા પોતે પોતાના કાર્યનો સાધક છે, સ્વતંત્રપણે સ્વાધીનપણે કરતા છે. આત્મા પોતે છે તો કે આત્મા ઇતિ કો અર્થ, એવો પ્રશ્ન ઉઠાયો છે. આત્મા ઇતિ કો અર્થ, આત્માનો શું અર્થ આપ કરો છો? અહમ ઇતિ, આત્મા એટલે હું, આત્મા એટલે કોઈ બીજાની વાત નથી, આત્મા એટલે હું. અહમ ઇતિ कथम भूत के एक कश्याह के साधक निर्मल आत्मनुभूति निर्मल आत्मा अनुभूति न स्वाधीनपणे स्वतंत्रपणे साधक इवो हूँ आत्मा छू आम अर्थ कर 126वीं गाथा ने टीकामां ए वात कीधी छे आत्मा इति को अर्थ एवो प्रश्न उठावीने अर्थ कर्यो અમૃતચંદ્રાચાર્ય ની તો સંસ્કૃત બહુ એકદમ અઘરું છે આ સંસ્કૃત ની પણ એકદમ હાયર લેંગ્વેજ છે આ સાદું સંસ્કૃત છે દેશનાચાર્ય જ્ઞાન સ્વભાવી આત્માનો એટલે હું જ્ઞાન સ્વભાવી છું એવું શ્રુત જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો જોઈએ ઉપરોક્ત શાસ્ત્ર વચન શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવનું સમયસાર ગાથા 144ની ટીકામાં છે વચન સારની ઉપોદઘાત લખ્યું છે ત્યાં તો એવી એવી ભાષા વાપરે છે પંડિતજી પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આમ સમજાવે છે આ શાસ્ત્રમાં પરમ કૃપાળુ આચાર્ય ભગવાને આવી આવી વાતો આ શાસ્ત્રમાં લખી છે બોલે છે ને કુંદકુંદ આમ કે છે અમૃતચંદ આમ કે છે પરમ કૃપાળુ આચાર્ય ભગવાન બહુમાન આવે છે એમને નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં રહીને એક વિકલ્પ ઉઠો તો એમાં જગતના જીવોને માર્ગ પ્રાપ્તિનું કારણ થાય પોતાના સ્વાનુભવને કલમમાં ઉતાર્યો જે શુદ્ધાત્મા અનુભવમાં આવ્યો એને દર્શાવ્યો જે શુદ્ધાત્માનું સ્વસંવેદન અનુભવ ગોચર થયું એને પણ વાણી ગોચર કર્યો એને કલમમાં ઉતાર્યો એ તો એવી ચીજ છે કે જેની કોઈ કિંમત ન થાય એવી વસ્તુ આત્માના પરમહિતની એ બધી વાતો છે આ જે ગાથાની ટીકા છે આ ગાથાનો વિષય પક્ષાંતિક્રાંત થઈને શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા સંબંધિત છે આ ગાથાનો વિષય શું ચાલ્યો છે ત્યાં કે જે જીવ સ્વરૂપનો નિશ્ચય કરે છે સ્વવિકલ્પ દશામાં એને પણ સ્વરૂપના અત્યંત નિર્વિકલ્પ રસમાં ઉગ્રતા થઈને વિકલ્પ છૂટી જાય વિકલ્પની ભૂમિકા ઓળંગાઈ જાય અને નિર્વિકલ્પ આત્મ અનુભવ થાય શુદ્ધ સ્વરૂપનો એ કેવી રીતે થાય છે ત્યાં શું શું બને છે ને થાય છે એ ગાથાનો વિષય છે ટીકામાં ગાથા નીચે પ્રમાણે છે કે સમ્યક તેમજ જ્ઞાનની જે એકને સમ ના મળે નય પક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે જે સ્વાનુભવ ઉત્પન્ન થાય છે તેને સમ્યક પણ કહેવામાં આવે છે કે તેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે એ સ્વાનુભવને અને એ જ સ્વાનુભવને સમ્યક જ્ઞાન પણ કહેવામાં આવે છે એમ એક જ પર્યાયને એકને એટલે એક જ પર્યાયને આ બંને સંજ્ઞા એટલે નામ મળે છે. સમ્યક દર્શન નું નામ પણ એને આપવામાં આવે છે, સમ્યક જ્ઞાન નું નામ પણ એને આપવામાં આવે છે. અને તે દશા છે નય પક્ષ સકલ રહિત. સકલ એટલે સર્વ પ્રકારના નયના પક્ષ રહિત છે. આવો જે સ્વાનુભવ છે એમાં કોઈ પણ પ્રકારના નય પક્ષનો વિકલ્પ હોતો નથી, એવો તે સમયસાર સ્વરૂપ અનુભવ છે. આત્મા જે મૂળ સમયસાર સ્વરૂપ છે એ રૂપ અનુભવ પણ એ રૂપ થઈ ગયો છે. પોતે સમયસાર સાક્ષાત અનુભવમાં સ્વાકાર ભાવે પરિણમે છે. ઉપયોગ સ્વરૂપાકાર થઈ જાય છે. જેવું નિર્વિકલ્પ સમયસાર સ્વરૂપ આત્મતત્વ છે તેવો જ એકાકાર ઉપયોગ થાય છે એને અહીંયા સમયસાર કહેવામાં આવે છે. એ દશાને પણ સમયસાર કહે છે, એને સમ્યક દર્શન કહે છે, એને સમ્યક જ્ઞાન કહે છે, અને એને જ સમયસાર કહેવામાં આવે છે. એમ ગાથાની ટીકામાં પણ એ વાત આચાર્ય ભગવાને કરી છે. અહીં આપણે તો અહીંયા એ વિષય એટલા માટે લીધો છે કે આ ગાથામાં સ્વાનુભવની વાત કરતા પહેલા સ્વાનુભવના કારણરૂપ સ્વરૂપ નિશ્ચય કરવાની વાત આચાર્ય મહારાજ કરે છે. એટલો વિષયનો અનુસંધાન છે પ્રકરણ સાથે. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. તો એટલા માટે વાત લીધી છે કે સમ્યક દર્શન છે એમાં નિર્વિકલ્પ દશા હોય છે, સમ્યક જ્ઞાનની આ નિર્વિકલ્પ દશા હોય છે, એવો નિર્વિકલ્પ અનુભવ હોય છે એવું પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ નથી. દિગંબર સાધુ અત્યારે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ દશા થાય એ જાણતા નથી. કોઈ એમ કે સાતમે થાય, કોઈ કે બારમે થાય. સમયસારમાં આ વાત લીધી છે કે જ્યારે મિથ્યાત્વનો નય પક્ષ છૂટી અને જ્યારે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય ત્યારે એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપીએ છીએ. એટલે અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપ જે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ, પ્રગટ દશા, આત્માની જે પ્રગટ દશા છે તે નય પક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે. એમાં કોઈ પણ નયનો વિકલ્પ પક્ષ હોય ત્યાં સુધી વિકલ્પ રહે છે, એથી રહિત પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે. અને તે દશા થવા પૂર્વે, એવી દશા થયા પહેલા વિષયનું અનુસંધાન તો અહીંયા ચાલે. દ્રવ સ્વરૂપના અવલંબને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવા આચાર્ય દેવનું ફરમાન છે કે આવો અનુભવ થયા પહેલા દ્રવ સ્વરૂપ દ્વારા, તત્સ્રુત દ્વારા જ્ઞાન સ્વભાવી પોતે આત્મા છે એવો નિશ્ચય થવો જોઈએ, કરવો જોઈએ અથવા થવો જોઈએ, તો અનુભવ થાય એમ અહીંયા ફરમાવે છે. આ વિષયમાં આત્માનું સ્વરૂપ લક્ષ્યગત કરાવવા લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરાવવાના હેતુથી સમયસાર પરિશિષ્ટમાં આત્માનું લક્ષણ જ્ઞાન છે તેમ ચર્ચા દ્વારા સિદ્ધ કર્યું છે. શું છે કે આત્માને ઓળખવા માટે જ્ઞાન લક્ષણ જોઈએ, જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય, અને જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્મા લક્ષ્યગત થાય એટલે ઓળખાય, અને એવા લક્ષાત્માની પ્રસિદ્ધિ, પ્રસિદ્ધિ એટલે સ્પષ્ટપણે એનું જ્ઞાન થ કરાવવાના હેતુથી સમયસારના પરિશિષ્ટમાં આત્માનું જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે તેવી એક ચર્ચા ઉપાડી છે સમયસાર પરિશિષ્ટમાં. આ વિષયની ચર્ચા કરી છે અને એ ચર્ચા દ્વારા સિદ્ધ કર્યું છે કે પ્રગટ પ્રસિદ્ધ લક્ષણ છે તેના દ્વારા આત્માની પ્રસિદ્ધિ અથવા ઓળખાણ થાય છે. એ ત્યાં ચર્ચાની અંદર પ્રશ્ન ઉત્તર કરીને ન્યાયથી એ વિષય સિદ્ધ કરેલો છે. તેથી જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે. જ્ઞાન લક્ષણ કહો કે જ્ઞાન સ્વરૂપી આત્મા કહો, બંને એક વાત છે. લક્ષણ સ્વરૂપના અર્થમાં છે અને સ્વરૂપ કહેવા માટે એને લક્ષણ એવું નામ આપ્યું છે. આત્મા જ્ઞાન લક્ષણવંત છે એમ કહો કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ કહો, બંને એક જ વાત છે. જેવું લક્ષણ છે સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું લક્ષણ છે, અને તો જ એના દ્વારા સ્વરૂપ ઓળખાય. જો લક્ષણમાં ફેરફાર હોય, સ્વરૂપ કરતા લક્ષણમાં ફેરફાર હોય તો કોઈ રીતે એ લક્ષણ દ્વારા આત્મ સ્વરૂપ ઓળખી શકાય નહીં. જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે અને જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે તેનું એક કારણ એ પણ છે કે જ્ઞાન છે તે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ વિનાનું આત્માનું લક્ષણ છે. આ ચર્ચા કરી છે પંડિત જયચંદ્રજીએ સમયસારના 246 વર્ષના ભાવાર્થમાં. ત્યાં એમણે એ ચર્ચા કરી કે રાગ પણ આત્માનું લક્ષણ ગણીને આત્માની ઓળખાણ નથી કરી શકાતી, કેમ કે તે અમુક પર્યાયમાં વ્યાપે છે અને અમુક પર્યાયમાં નથી વ્યાપતો, એટલે એને અવ્યાપ્તિ નામનો દોષ લાગુ પડે છે. તો જ્ઞાન સિવાયના અસ્તિત્વવાદી જે ગુણો છે, અસ્તિત્વ વસ્તુત્વ વગેરે સામાન્ય સાધારણ ગુણો છે, તે બીજા પદાર્થમાં હોવાથી તેના દ્વારા પણ આત્માની ઓળખાણ થતી નથી, કેમ કે તે અતિવ્યાપી લક્ષણવાળા ચિહ્નો છે, લક્ષણો છે. આ ઉત્પાદમય ધ્રુવયુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણમ એમ વાત આવે છે, ત્યાંથી ઘણા એ રીતે પકડે છે કે દર્શનનો, સમ્યક દર્શનનો વિષય નિર્વિકલ્પ સત્તા છે અને સત દ્રવ્ય લક્ષણ એમ કહ્યું છે, માટે સત્તાથી આત્મા ઓળખાય છે. એમ કેટલાક વિચારમાં દોરવાઈ જાય છે અને એ રીતે અભિપ્રાયમાં દોરવાઈ જાય છે, પણ ત્યાં ઓળખવાનો વિષય નથી ચાલ્યો. ત્યાં તો સત દ્રવ્ય લક્ષણ એમાં બધા દ્રવ્યોનું લક્ષણ આવી જાય છે, ત્યાં એકલા આત્માની વાત નથી કરવી. સત દ્રવ્ય લક્ષણમાં ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત છ દ્રવ્યોને લાગુ પડે છે અને એ છ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ છે. જ્યાં જીવની વાત ચાલી છે ત્યાં ઉમા સ્વામીએ ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, ત્યાં ઉપયોગ નામનો લક્ષણ લીધો છે. જ્યાં જીવની વાત ચાલી છે ત્યાં ઉપયોગની વાત કરે છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, ઉપયોગ એટલે જ્ઞાનનો, જ્ઞાનના વ્યાપારને જ ઉપયોગ કહેવાય છે, ચૈતન્યના વ્યાપારને જ ઉપયોગ કહેવાય છે, એ સિવાય બીજા ગુણના પરિણામને ઉપયોગ કહેવાતું નથી. આનંદના પરિણામને ઉપયોગ નથી કહેવાતું, અસ્તિત્વના પરિણામને ઉપયોગ નથી કહેવાતું, કે શ્રદ્ધાના પરિણામને પણ ઉપયોગ નથી કહેવાતું, આનંદના પરિણામને પણ ઉપયોગ નથી કહેવાતું, ચારિત્રના પરિણામને પણ ઉપયોગ નથી કહેવાતું. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, ચૈતન્યના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે. અને જયસિંહજીએ તો એ સ્પષ્ટ કર્યું છે કે ભલે ચૈતન્ય છે તે આત્માનું લક્ષણ છે, ચૈતન્ય સ્વભાવ, તો પણ તે સામર્થપણે હોવાથી અને પ્રગટ નહીં હોવાથી આત્માને ઓળખવા માટે તે કામમાં આવતું નથી, તેનાથી આત્મા નથી ઓળખાતું. વળી તેના પરિણામ જે દર્શન અને જ્ઞાન, તેમાં પણ દર્શન એટલું સૂક્ષ્મ અને સામાન્ય છે કે તે ગ્રહણ નહીં થતું હોવાથી છદ્મસ્થને તેના દ્વારા પણ આત્મા ઓળખી શકાતો નથી, કેમ કે એ નિરાકાર છે. એ જ્ઞાન જ આત્માને ઓળખવા માટે સાધન છે, લક્ષણ છે, કેમ કે તે પ્રગટ છે, સાકાર છે અને સ્વાનુભવ ગોચર છે, વેદન ગોચર છે. એટલે જ્ઞાનથી જ આત્મા ઓળખી શકાય છે એવી ચર્ચા એમણે 246 કળશના ભાવાર્થમાં કરી છે. હા, જ્ઞાનમાં સ્વ જ્ઞાનમાં પોતાને પોતાનું વેદન છે એનું નામ સ્વસંવેદન. હા, એ લક્ષણ છે. જ્ઞાનમાં જે જ્ઞાન વૈભાવિક રીતે પરણમી રહ્યું છે તે આત્માનું લક્ષણ નથી. જ્ઞાનનો જે દોષ અથવા વિભાવ છે, જેમ કે પરસત્તાને અવલંબવું, એ જ્ઞાનનો વિભાવ છે. ભલે કશાય નથી, ચારિત્રના દોષને કશાય કહીએ, જ્ઞાનના દોષને કશાય નથી કહેતા, પણ છે એ જ્ઞાનનો વિભાવ, સ્વભાવ નથી. પરપદાર્થનું પરપદાર્થના અવલંબન વગર જાણવું થાય એ સ્વભાવ છે, પણ પરપદાર્થને અવલંબીને પરપદાર્થનું જાણવું થાય તે વિભાવ છે. નહીતર પછી એમાં એ વળી માથા કે સ્વપર પ્રકાશક હોવાથી પરને જાણે એને વિભાવ કેમ કયો છો, પણ પરને જાણે એમાં પરને અવલંબીને જાણે કે અવલંબ્યા વિના જાણે, આ સવાલ છે. અવલંબીને જાણે એ દોષ છે. પરસત્તાનું અવલંબન જ્ઞાન લે ત્યાં જ્ઞાનમાં વિભાવ થશે, એ લક્ષણ છે. એટલે જ્ઞાનમાં જે જ્ઞાન સામાન્ય છે એ લક્ષણ લેવું પડે છે, કેમ કે અહીંયા ઓળખે છે કોણ, કે જેને હજી સ્વસંવેદન પ્રગટ નથી થયું તે. એટલે અહીંયા સ્વાભાવિક જ્ઞાન હજી સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું, તો જ્ઞાનનું મૂળ સ્વરૂપ ક્યાંથી પકડાશે? વિશેષ આકારની અંદર જ્ઞાનના જે જ્ઞાન જ્ઞેયાકારો અને આકારે જે જ્ઞાનાકાર છે એમાં નીચે મિથ્યાત્વ દશામાં પરાવલંબન જ્ઞાનને રહેલું છે, જ્ઞાન પરને અવલંબીને પ્રવર્તી રહ્યું છે, તો એ પણ આત્માનું લક્ષણ નહીં થઈ શકે. ત્યારે આત્માનું લક્ષણ શું રહ્યું? તો કે જે માત્ર જ્ઞ 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 પણ જે સામાન્ય જ્ઞાન છે એ જ્ઞ પણ તે સ્વરૂપ છે આત્માનું. જ્ઞ ભાવે જ્ઞ સ્વભાવે જ્ઞાન માત્ર પણ આત્મા છે, એવી રીતે આત્માનું લક્ષણ ગ્રહણ કરવું પડે છે. એ જે જ્ઞ પણ છે એમાં વેદન છે. એટલે વિચારથી જ્ઞ પણ નહીં લેતા, જ્ઞાનમાં રહેલું જે જ્ઞ 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 એમાં જે જ્ઞાન વેદન છે એમાં સ્વભાવ પ્રસિદ્ધ છે. સ્વભાવ પ્રસિદ્ધ છે એમ કહો કે આત્મા પ્રસિદ્ધ છે એમ કહો, બે એક જ વાત છે. એટલે ત્યાં એવી રીતે વાત લીધી છે, ચર્ચા કરી છે ત્યાં પરિશિષ્ટમાં, કે જ્ઞાન સ્વભાવી આત્માની વેદનપણે સ્વસંવેદનપણે પ્રસિદ્ધિ છે. સામાન્ય છે, એ ત્રિકાળ સામાન્ય ને સદ્રશ છે. જ્ઞ 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 પણ છે એ ત્રિકાળી સામાન્ય સદ્રશ છે. એટલે જેવો સ્વભાવ વ્યક્ત છે એ તો પરમાત્મા, જેવો સ્વભાવ વ્યક્ત છે એવો જ લક્ષણમાં જેવો વ્યક્ત છે એવો જ દ્રવ્યમાં અવ્યક્ત છે. એટલે પ્રગટ ઉપરથી અપ્રગટ સ્પષ્ટ ત્યાં થાય છે, જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય છે. તેથી કલ્પના કરવાનો પ્રસંગ રહેતો નથી, અનુમાન કરવાનો પ્રસંગ રહેતો નથી. કેમ કે જેવો પ્રગટ છે એવો જ અપ્રગટ છે, અપ્રગટ પણ દ્રવ્યમાં એવો છે જેવો પર્યાયમાં પ્રગટ છે. એટલે પ્રસિદ્ધ પ્રગટ સ્વભાવ ઉપરથી જ્ઞાન થાય છે સ્વભાવ, અને એનો અનુમાન કરવો પડતો નથી. જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધ પણ છે. જ્ઞાન માત્ર એટલે માત્ર જ્ઞ પણ લીલીવું વિશેષ એને જાણે છે જ્ઞાન એ વિશે અહીંયા નથી. ત્યાં જ્ઞાન પ્રસિદ્ધ છે એટલે જ્ઞાન પર્યાય પ્રસિદ્ધ છે, સામાન્ય પણ પ્રસિદ્ધ છે ત્યાં. કારણ કે હવે ત્યાં શું પ્રસિદ્ધ છે એને, કે જે જ્ઞપણું માત્ર જે જ્ઞપણું છે, જ્ઞાન માત્રપણું જે છે એને એમાં વેદન રહેલું છે. જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે, સિદ્ધપણું છે એટલે ઓળખાણ થી સિદ્ધિ થઈ જાય છે, ઓળખાઈ જાય છે, સિદ્ધ થાય છે. આવો જ આત્મા છે એનું નામ સિદ્ધ થયો એમ કહેવાય. જેવો ઓળખવા માંગતો હતો તેવો ઓળખાયો એટલે સિદ્ધ થઈ ગયો એમ લેવું છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધ પણ છે, અર્થાત જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. આ જે જ્ઞપણું છે એનો અનુભવ બધા જ પ્રાણીઓને બધા જ જીવોને પોતાના વેદન રૂપે અનુભવમાંથી આવી જ રહ્યો છે. એટલે ખરેખર તો સ્વભાવનો એ અનુભવ છે. એટલે એમ લીધું છે કે આબાળ ગોપાળને 17 દરગાથામાં ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ જ વાત 49 ગાથામાં લીધી છે કે પ્રગટ ચેતના લક્ષણ દ્વારા, પ્રગટ ચૈતન્ય દ્વારા આત્મા સદાય અનુભવ ગોચર થઈ રહ્યો છે. 49માં જે ચેતના લક્ષણ વિધિ વાત અરૂવમ ગંધમ એમ કરીને જે ચેતનાની વાત લીધી આપ પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે, એટલે પોતાના અનુભવમાં આવતા ચેતના સ્વભાવ વડે સદાય ત્રણેય કાળે અંતરંગમાં, બહિરંગ તો જ્ઞાનાકાર છે બધા, એનું અંતરંગ સામાન્ય જ્ઞપણું એનું અંતરંગ છે. એક પર્યાયને બહિરંગ જુઓ તો એમાં અનેક નિરાકારો, એક પર્યાયનું અંતરંગ જુઓ તો જ્ઞપણ એ પર્યાયનો પ્રવાહ ચાલે છે. અંતરંગમાં પ્રકાશમાન છે એટલે સ્વસંવેદન રૂપે પ્રકાશમાન છે. પ્રકાશશક્તિનો અર્થ જ કહેવાય છે ને, સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ. તો પ્રકાશમાન છે એટલે સ્વસંવેદનમય છે. પોતાના અનુભવમાં આવતા ચેતના સ્વભાવ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, વેદાયમાન છે, તેથી જીવ ચેતના ગુણવાળો છે, તેથી જીવ ચેતના સ્વભાવવાળો છે. કેવો છે જે ચેતના ગુણ? કે ચેતના ગુણ કેવો છે? કે સમસ્ત પ્રકારના વિપર્યાસનો નાશ કરનારો છે. એ જ ચેતના સ્વભાવને સમજવામાં આવે તો જીવ સંબંધી જેટલી વિપરીત કલ્પનાઓ થઈ છે બધી ખલાસ. હું એકાકાર ચેતન સમાવીશ. અને જેણે અને જે ચેતના સ્વભાવે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, એકલો ચેતના ગુણ પકડ્યો, ચેતના સ્વભાવ પકડ્યો, એને ભેદ જ્ઞાન કર્યું અને એ ભેદ જ્ઞાની જીવોના કબજામાં ચેતના સ્વભાવ. ચેતના સ્વભાવે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. મારો કબજો તો ભેદ જ્ઞાની પાસે છે, હું એના કબજામાં છું, એને આધીન હું છું, એમ કે શૈલી કરી છે આચાર્યદેવે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસિદ્ધ કરવામાં આવતું સ્વરૂપ, પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે તદ અવિનાભૂત એટલે જ્ઞાનની સાથે જે હંમેશા હોય જ છે અવિનાભાવીપણે એવું જે આત્મસ્વરૂપ, તે અનંત ધર્મોના સમુદાય રૂપ, અનંત ધર્મોની એક મૂર્તિ રૂપ આત્મા છે, એ જ આત્મા છે એવો આત્માને ઓળખવો. એક જ્ઞાન લક્ષણથી અનંત ધર્મોનો સમુદાય આખો એને લક્ષિત થઈ જાય છે. આ એક વિશેષતા છે, કેમ કે એક ગુણને પણ અનંત ગુણનું રૂપ છે. તેથી માત્ર જ્ઞાન લક્ષણથી એકલી જ્ઞાન શક્તિ નથી ઓળખાતી, પણ અનંત ગુણોની મૂર્તિ એવો જે આત્મા છે એ અખંડ આત્મા આખો આત્મા ઓળખાય છે. માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે જ્ઞાન માત્ર હું છું, દ્રષ્ટિ સ્થાપી એટલે એમાં હું પણ ઉપરી છું. ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સગળો ખરેખર એક આત્મા જ છે. અને આ કારણે આત્માનો આ શાસ્ત્રમાં જ્ઞાન માત્રપણે વ્યપદેશ છે, નિર્દેશ છે. આખા શાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કહેવાનો જે નિર્દેશ કર્યો છે અથવા જ્ઞાન માત્ર શબ્દ દ્વારા આત્માને દર્શાવ્યો છે નિર્દેશ કરીને, એનું કારણ આ છે કે અહીંયા આત્માને ઓળખાવો છે જ્ઞાન માત્ર કહીને, અને જ્ઞાન માત્ર કહીને અહીંયા આત્માનો અનુભવ પણ કરાવવો છે. જ્ઞાન માત્ર શબ્દ તો સમયસારનો એક મંત્ર છે. આખો આટલું જે કદ છે ગ્રંથનું એને સંક્ષેપમાં એનું કદ નાનું કરવું હોય તો જ્ઞાન માત્ર, સમયસાર એટલે જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર એટલે આખો સમયસાર. તો આટલો સંક્ષેપ છે. સ્વભાવ વ્યક્ત છે એનો, જ્ઞાનની અંદર સર્વ જીવોને જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે એમ છે ખરેખર તમે એમ કેવું છે. અને એ પ્રગટ સ્વભાવ દ્વારા એને સ્વભાવ ઓળખાઈ જાય છે, અપ્રગટ સ્વભાવ પણ ઓળખાઈ જાય છે એમ કેવું. પ્રગટ સ્વભાવ દ્વારા દ્રવ્યમાં રહેલો જે અપ્રગટ સ્વભાવ
છે પણ એને ઓળખાય જાય છે કે મારું દ્રગામ છે. ત્રિકાળી જે પર્યાયમાં પ્રગટ સ્વભાવ છે એના દ્વારા અપ્રગટ જે ત્રિકાળી સામર્થ છે એ પણ એને સમજાઈ જાય છે કે કેટલું અગાધ ને અનંત મારું જ્ઞાન સ્વરૂપ છે, અથવા મારા જ્ઞાન સામર્થમાં જ્ઞાનનો ખજાનો કેટલો છે, એ ખાણ કેટલી ઊંડી છે એનો પતો લાગી જાય. એનું નામ એની ઓળખાણ છે. એ પહેલામાં પહેલું ફરમાન સર્વશાસ્ત્રોનું કહો કે જિનેન્દ્રદેવનું કહો, આત્માની ઓળખાણ કરવી, આ એક જ પહેલું ફરમાન છે. સ્વાધ્યાય તમામ શાસ્ત્ર સ્વાધ્યાયનો હેતુ એકમાત્ર સ્વરૂપની ઓળખાણ કરવી એટલો જ છે. જો એ હેતુ પૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય ન થાય તો એ શાસ્ત્રનો અધ્યયન કે સ્વાધ્યાય નથી પણ કાંઈક બીજું છે. આ એક મુખ્ય વાત છે. બીજું એટલે પછી એમાં ઘણી ગડબડ હોય છે, અનેક પ્રકારની ગડબડ તો થાય છે. આકાર ઉભો થાય છે કે આ કેસરી રંગ છે, તો આ કેસરી રંગ પણ જે આવ્યું એ ભલે જ્ઞાનની સ્વચ્છતાને લઈને જણાયું પણ એ જ્ઞાનનો બહિરંગ છે, બાહ્ય અંગ છે. તે જ જ્ઞાનનું જ્ઞ 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 પણ છે, તે એનું અંતરંગ છે. એ વાત લીધી છે કૌષ્ટિકામાં. સમર અધિકારમાં સમર કરાવો છે, ભેદ જ્ઞાન કરાવો છે, ત્યાં એવી જ વાત લીધી. ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ, જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ, રાગનું સ્વરૂપ. રાગનું સ્વરૂપ શું? જડપણું, અચેતનપણું. ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ અને જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ, એમ દ્રવ્યકર્મનું સ્વરૂપ ન લીધું, અશુદ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્ન ભિન્ન કર્યું? ભિન્ન વડે ભિન્નપણું કર્યું કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે કરવત તેના વડે. તો કહે છે કે અંતરંગમાં વેદન છે એ અનુભવની ચીજ છે. વેદન છે એ વેદાતું હોવાથી એ અનુભવની ચીજ છે. જેમ ખારો ખાટો ગળ્યો એ સ્વાદનો વિષય છે, નજરે ન દેખાય. ખારાપણું નજરે ન દેખાય, ગળ્યાપણું નજરે ન દેખાય, એ તો વર્ણ નજરે દેખાય. સ્વાદ તો સ્વાનુભવનો વિષય છે, આસ્વાદવાનો વિષય છે. એમ વેદન છે એ અનુભવની ચીજ છે. તો કહે છે કે અંતરંગમાં સૂક્ષ્મ, કેમ કે આ એનું અંતરંગ પડખું છે એટલે ઉપર છલ્લું એથી પકડાતું નથી, સ્થૂળ ઉપયોગ છે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જ્યાં વેદન થઈ રહ્યું છે ત્યાં દ્રષ્ટિ એટલે હું પણ આવે છે કે આ મારું વેદન છે, અહીંયા હું છું, મારો સ્વભાવ અહીંયા છે, મારું સ્વરૂપ આવું છે, ત્યાં જુદો પડી જાય છે. આમ ભેદ જ્ઞાન થાય છે અને આમ સંવર થાય છે. એ વિશે કીધો છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનો અતિ સૂક્ષ્મ છે. કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે અને અનાદિથી તેની સાથે એકત્વ થઈ રહ્યું છે, તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્ઞાન માત્ર સ્વરૂપનો અનુભવ કરતા, એમ શું અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્ઞાન માત્ર હું છું એમ અનુભવ કરતા, રાગાદી અશુદ્ધપણું ઉપાધિ છે એમ પરગ્ની તરીકે, પરગ્નીની જેમ એ જુદું જોવામાં આવે છે. તેથી હે સંતો, વર્તમાન સમયમાં એટલે અત્યારે જ અધુના શુદ્ધ જ્ઞાનાનુભવને આસ્વાદો. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એવું જેમનું જીવન છે, કેવા છે સંત પુરુષો? કે શુદ્ધ સ્વરૂપનો, શુદ્ધ જ્ઞાન માત્રનો અનુભવ એવું જેમનું પરિણમન છે. અને જેઓ રાગાદી હેય તત્વને અવલંબતા નથી એવું જેમનું જીવન છે, એમ કરીને સંતોની પરિભાષા કરી છે. કળષ્ટિકા 126 સંવર્તિકાળનો ત્રણ ગાથા પૂરી કરી પહેલી, પછી આ કળશ 181 માસી ત્રણ ગાથા સાથે છે સંવર્તિકાળની, એ પૂરી કરીને પછી આ કળશની રચના. આપનો બધો અનુભવ જ છે, અનુભવી પુરુષોની કલમ ચાલી છે અને અનુભવને સાક્ષાત અનુભવને કલમમાં ઉતાર્યો છે એમ કહ્યું તો ચાલે. આ તો કોઈ ગજબના પૂન છે કે આ ચીજ રહી ગઈ છે, આ કાળમાં રહી ગઈ છે એમની, આપણી સામે પણ આવી છે. નહી તો રહી ગઈ છે તો જગતના ઘણા જીવો અત્યારે હયાતી ધરાવે છે, પણ આ તો લક્ષ ઉપર આવે એવી રીતે સામે છે, ખોલીને આપ્યું છે. અહીંયા કે છે, જ્ઞાન અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ વિનાનું આત્માનું લક્ષણ છે. જો કે આત્મામાં અનંત ગુણો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે. છે ને પુસ્તક 53 પાનો. જો કે આત્મામાં અનંત ગુણો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી અતિવ્યાપ્તિ વાળા છે. કેટલાક જે સાધારણ છે એ તો બીજા પદાર્થોમાં છે એટલે અતિવ્યાપ્તિ વાળા છે, જેમ કે અસ્તિત્વ, પ્રમેયત્વ વગેરે. તેથી તેમનાથી એટલે તે ગુણોથી ભિન્ન આત્મા ઓળખી શકાય નહીં. એ બધા સામાન્ય લક્ષણો બીજામાં છે એટલે એનાથી આ આત્માને ભિન્ન પાડવો હોય તો ઓળખી શકાય નહીં. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. જેમ કે રાગાદી બીજા પદાર્થોમાં નથી, જીવને જ રાગાદી ભાવ છે, પણ એ કઈ સર્વ અવસ્થામાં નથી. કોઈ અવસ્થામાં હોય, કોઈ અવસ્થામાં ન હોય, પણ જ્ઞાન કઈ અવસ્થામાં ન હોય? કે એવી કોઈ અવસ્થા નથી કે જેમાં જ્ઞાન ન હોય એમ, જેમ કે રાગ વગેરે. તેથી તેઓ અવ્યાપ્તિ વાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. જો કે આનંદ આત્માનો અસાધારણ ગુણ છે, બધી ચર્ચા કરી દીધી છે. આનંદ છે એ એક આત્મામાં છે અને આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં હોતો નથી, પરંતુ તેની પ્રગટ અવસ્થા છે એ દુઃખરૂપ વિપરીત પર્યાય પ્રગટ છે. આનંદની અવસ્થા આત્માને પ્રગટ નથી. જ્યારે આત્માને ઓળખવો છે ત્યારે એની પાસે આનંદ નથી, તો આત્માનો કેવો આનંદ સ્વભાવ છે એને સમજમાં આવી શકતું નથી. કેમ કે પ્રગટ અવસ્થા દુઃખની છે, પ્રગટ આનંદ નથી એની પાસે, એટલે એ ગુણ પણ એને ઓળખવા માટે કામમાં આવતો નથી. એટલે તેનાથી પણ આ મૂળ સ્વભાવ ઓળખી શકાય નહીં. ચેતના એટલે ગુણ લેવો અહીંયા. ચેતના જો કે આત્માનું પારિણામિક ભાવે હોવાને લીધે શક્તિ રૂપે છે. જે ચેતના જે સ્વભાવ છે એ આત્માનું લક્ષણ છે, જેથી તેના મૂળ ચેતના જો કે આત્માનું અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ રહિત લક્ષણ છે, પરંતુ તે પારિણામિક ભાવે હોવાને લીધે શક્તિરૂપ છે. ચેતના એવું છે કે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ કોઈ કોઈ ક્યાંય છે નહીં, પણ એ પારિણામિક ભાવે અથવા સામર્થ્ય રૂપે હોવાને લીધે અથવા શક્તિ રૂપે હોવા છે હોવાને લીધે તેથી તે અવ્યક્ત અર્થાત અદ્રષ્ટ છે. એ ઓળખવા માટે અદ્રષ્ટ લક્ષણ છે, દ્રષ્ટ નથી, એને ખબર પડતી નથી કે સામાન્ય ચેતના સ્વભાવ કેવો, એને શક્તિ વ્યક્ત નહીં હોવાથી અવ્યક્ત હોવાથી અદ્રષ્ટ છે. તેથી ઓળખવા માટે તેનું વ્યક્ત સ્વરૂપ ન હોવાથી માત્ર કલ્પના કરવાનું થાય, વ્યક્ત ન હોય તો માત્ર એનું અનુમાન કરવું પડે, કલ્પના કરવાનું થાય અને તેમાં ઓળખાણ ન થાય, અર્થાત સ્વરૂપ પ્રતિભાસે નહીં. પરંતુ તેની એટલે તે ચેતનાની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે, તેમાં પણ દર્શનનો પર્યાય અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે, તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે તેમ અનુભવ ગોચર થતો નથી, દર્શનનો અનુભવ પકડી શકાતો નથી. એટલે ચેતનાનો પ્રગટ પર્યાય હોવા છતાં પણ ત્યાંથી આત્મા પકડાતો ઓળખાતો નથી, તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે તેમ અનુભવ ગોચર થતો નથી. જ્યારે એક જ્ઞાન સાકાર છે, સાકાર છે એટલે સ્પષ્ટપણે ખ્યાલમાં જેનું સ્વરૂપ લઈ શકાય એને અહીંયા સાકાર પણ કહેવું છે, જેનું સ્વરૂપ સ્પષ્ટપણે ખ્યાલમાં લઈ શકાય એને સાકાર પણ કહેવું છે. જ્યારે જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે, વળી પોતાને પોતાથી પોતામાં અનુભવાઈ રહેલું છે, આટલી સુવિધા છે જ્ઞાન માટે, આટલી સગવડ બીજા કોઈ ગુણના પરિણામ સાથે ઓળખવા માટે આત્માને નથી. તેથી જ્યારે જ્ઞાન સાકાર છે, અનુભવ ગોચર છે, તેમજ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ પણ વ્યાપ્ત છે, શું કહેવું છે, જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ વ્યાપેલો છે, જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં વ્યાપેલો છે તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યક્ત દ્રવ્યમાં પણ વ્યાપેલો હોવાને લીધે જ્ઞાન દ્વારા જ આત્મ સ્વભાવ આત્મદ્રવ્ય ઓળખી શકાય છે. આ વ્યવસ્થા છે ઓળખવા માટેની. અનાદિ અનંત સર્વજીવોને આત્માને ઓળખવા માટે આ વ્યવસ્થા નવી કરવી પડે એવું નથી, છે જ, ફક્ત પોતા પોતાએ તદ અનુરૂપ પ્રયાસ અને પ્રયત્ન ઓળખવા માટે કરવો જોઈએ, બાકી વ્યવસ્થિત છે. કલ્પના એ ચડે ત્યારે અનેક જુદા જુદા લક્ષણોથી આત્માને ઓળખવાની મહેનત કરે, એવો તર્ક પણ કરે છે શાસ્ત્રના અભ્યાસી જીવો, કે જો એ જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાતો હોય તો બીજા ગુણની વાત શાસ્ત્રમાં શું કરવા કરે, બીજા ગુણો હોય તો એનું કહેવામાં કઈ વાંધો ખરો, કીધું એટલે ઓળખવા માટે કીધું છે એવું કોણે કહ્યું, એને એક જ્ઞાન લક્ષણમાં એક ગુણને અનંત ગુણનું રૂપ હોવાથી બીજા જે વક્તવ્ય ગુણો છે એ પણ દર્શાવે છે અને એનાથી જ્ઞાન લક્ષણમાં એ ગુણો છે એ પણ સ્પષ્ટ કરી દે છે, કે જો બીજા ગુણો છે પણ છે ને જ્ઞાન લક્ષણમાં એનું રૂપ છે કે નહીં, કે છે એનું રૂપ, ને એ રીતે પણ આત્મદ્રવ્ય માત્ર એક ગુણ સ્વરૂપી નથી પણ અનેક ગુણો એની અંદર રહેલા છે એ વાતની સિદ્ધિ પણ આપોઆપ એની અંદર થાય છે, એટલે એ રીતે વાત કરી છે. એ પ્રશ્ન છેલ્લે ઉઠાવ્યો છે આ પ્રકરણમાં, પ્રશ્ન ઉઠાવ્યો છે કે પછી બીજા ગુણોની વાત નહોતી કરવી, તર્ક કરવા તર્ક તો કરી શકે ને માણસ,
એમાં
70 માં પણ વળી એ ઉપર છે. એવો તર્ક થવો પણ સંભવિત છે કે સર્ગશાસ્ત્રોમાં આત્માના જ્ઞાન ઉપરાંત બીજા ત્રિકાળી ગુણોનું પણ નિરૂપણ કર્યું છે, તો પછી માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે. અને એવી જો વસ્તુ થતી હોય તો બીજા ગુણોનું પ્રતિપાદન અનાવશ્યક ઠરે છે. જરૂર નથી બીજા ગુણોને કહેવાની શું જરૂર, અથવા બીજા ગુણોનું પ્રતિપાદન નિષ્પ્રયોજન થશે એનું શું? તો એનું સમાધાન કર્યું છે કે આત્મા એક જ્ઞાન ગુણ સ્વરૂપ નથી, એક ગુણ સ્વરૂપ નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાય પણ અનંત ગુણો છે. તેમાંથી જે ગુણો વચનગોચર છે, કારણ કે બધા તો વચનગોચર પણ નથી, અનંત વચનગોચર નથી, તે તે ગુણોનું પ્રતિપાદન થયેલું છે. અને તે રીતે વસ્તુના યથાર્થ સ્વરૂપનું વ્યવસ્થિત સ્થાપન કરવા યોગ્ય છે. અને એ રીતે વસ્તુનું નિરૂપણ કરવું તે ન્યાય સંપન્ન છે માટે કર્યું છે. અને એક ગુણ સ્વરૂપી નથી આત્મા એમ સ્પષ્ટ કર્યું છે ત્યાં. સાધક જીવને સમ્યક જ્ઞાનમાં અથવા જ્ઞાન માત્ર હું છું એવા ભાવરૂપ પરિણમનમાં અંતર સાવધાનીમાં એક સાથે અનંત શક્તિઓ ઉછળે છે. તેમાંની અનેક શક્તિઓ અનેક ગુણો સ્વપ્રકાશક જ્ઞાનમાં જણાય છે. તેમાંથી જે વચનગોચર છે તેને તે તે સાધક આત્માઓએ શાસ્ત્રમાં સ્થાપેલ છે, એનું નિરૂપણ કરેલ છે, તો પણ તે ગુણો અથવા ભેદો માત્ર જાણવાનો વિષય છે, અવલંબનનો વિષય નથી એ સ્પષ્ટ કર્યું છે ત્યાં. અવલંબનનો વિષય તો અનંત શક્તિઓમાં વ્યાપક એવું એક દ્રવ્ય છે, એક દ્રવ્ય જ અવલંબનનો વિષય છે, એકરૂપ દ્રવ્ય ગુણભેદો અવલંબનનો વિષય નથી એમ કહીને જ્ઞાન માત્રની થોડી ચર્ચા અહીંયા કરી છે. વિશેષ
ભગવાન જય હો પરમ કૃપા.